1998 શ્રી સમયસર ગાથા 7 અને 8 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 282 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
શ્રી સમયસર જીવ અધિકાર 7મી ગાથાનો ભાવાર્થ. આ શુદ્ધાત્માને કર્મના બંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર જ રહો, પણ તેને દર્શન જ્ઞાન ચારિત્રના પણ ભેદ નથી. કારણ કે વસ્તુ અનંત ધર્મરૂપ એ ભાવની છે. શું કહેવું છે કે આ શુદ્ધ આત્મા એટલે જે ત્રિકાળ એ મૂળ સ્વરૂપ છે પોતાનું, એને કર્મના કોઈ સંબંધો નથી. પરમપરિણામી ભાવ સ્વરૂપ હોવાને લીધે કર્મ સાથે એનો કોઈ સંબંધ નથી. કર્મના સંબંધો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય અને બંધ, બંધની સ્થિતિ, બંધનો પ્રકાર, બંધનો અનુભાગ, એ બધા પ્રકાર અવસ્થાને લાગુ પડે છે, મૂળ સ્વરૂપને કાંઈ લાગુ પડતું નથી. મૂળ સ્વરૂપ તો ક્ષણિક પર્યાય કેટલું છે, ઘણું દૂર છે એમ કહેવાય છે. એટલે એને એ વાત તો બહુ દૂરની વાત છે એમ કહે છે, પણ તેને દર્શન જ્ઞાન ચારિત્રના પણ ભેદ નથી. જે પારમાર્થિક અનુભવની વસ્તુ છે, નિશ્ચય વસ્તુ છે, એ અભેદ છે. એમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદ પાડવાના રહેતા નથી, કેમ કે એવા તો અનંત ગુણો છે. ભેદનું પ્રયોજન ફક્ત ઓળખવાના સમયે છે કે આત્મજ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન લક્ષણ વાળો છે, એટલું છે. એ ક્યારેક નિશ્ચય ન થયો હોય ત્યાં સુધી, જ્યાં સુધી સ્વરૂપનો નિશ્ચય ન થયો હોય ત્યાં સુધી ભેદ દ્વારા અભેદનો નિશ્ચય કરવામાં આવે છે. નિશ્ચય તો અભેદનો જ કરવામાં આવે છે, પણ એમાં ભેદ દ્વારા અભેદનો નિશ્ચય થાય છે, સીધો અભેદનો નિશ્ચય થતો નથી. પણ નિશ્ચય થયા પછી ભેદનું અવલંબન અપ્રયોજનભૂત છે અથવા વિકલ્પનું કારણ બને છે. નિર્વિકલ્પ વસ્તુ અભેદ છે, એના અવલંબનમાં નિર્વિકલ્પ અભેદ ભાવે અનુભવ થાય, ત્યાં ભેદનું કોઈ પ્રયોજન નથી. કારણ કે વસ્તુ એટલે નિશ્ચય વસ્તુ, ખરેખર વસ્તુ અનંત ધર્મરૂપ એક ધર્મી છે. પરંતુ વ્યવહારીજન ધર્મોને સમજે છે, ધર્મીને નથી જાણતા. વ્યવહારીજન એટલે જેને જ્ઞાન નથી, એવા જગતના લોકો ભેદોને સમજે છે, અભેદ વસ્તુને સમજતા નથી. તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મનો ઉપદેશમાં, ધર્મને ઉપદેશમાં લઈને અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે અને ચારિત્ર છે. શું કહે છે એ સમજાવવા માટે અસાધારણ ધર્મો જે છે, કોમન નહીં અનકોમન, એવા ધર્મોને ઉપદેશમાં લઈને, એટલે એનો દાખલો આપીને, અભેદરૂપ વસ્તુમાં, વસ્તુ તો અભેદ જ છે, ધર્મોના નામ રૂપે ભેદને ઉત્પન્ન કરીને, ભેદને ઉત્પન્ન કર્યો એમ કે છે. એ દાખલો લઈએ, એક ટાંકો છે, તો ટાંકો એટલે ટાંકો, એમાં કાંઈ વચ્ચે હાંધો નથી, સળંગ કે કાપડ છે. પણ ટાંકો એટલે શું? તો કે સમજવા માટે એમ કે 20 મીટરનો છે. કેટલો? 20 મીટરના ભેદ ઉપજાવ્યા અંદર. એક એક મીટરના ભેદ ઉપજાવીને 20 મીટર લાંબો છે એમ કહ્યું. પણ એક એક મીટરે કાંઈ હાંધો કરેલો નથી કે 20 ટુકડા નથી. પણ તાકાનું સ્વરૂપ બરાબર સમજાવવા માટે ખાલી તાકો તાકો કર્યા કરે એમાં ખબર ન પડે કેટલું કાપડ છે. 20 મીટરનું હોય ને 40 મીટરનું હોય, તાકો તો તાકો જ. પણ એને બરાબર સમજાવવા માટે, એનો નિશ્ચય કરાવવા માટે એમ કહેવાય છે કે 20 મીટરનો તાકો છે. તો એ ભેદ ઉપજાવ્યા. અખંડ એક કાપડ હતું એમાં ભેદ ઉપજાવ્યા, 20 ભેદ પડ્યા એક એક મીટરના. એવી રીતે વસ્તુ એકરૂપ છે. આત્મા એટલે આત્મા, અનંત ગુણોનું એક રૂપ. પણ આત્મા 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 એમ કહેતા લોકો સમજતા નથી. તો જેનામાં જ્ઞાન હોય, જેનામાં દર્શન હોય, જેનામાં ચારિત્ર હોય, આનંદ હોય, અસ્તિત્વ હોય, આવા બધા ધર્મોને ઉપદેશમાં લઈને એનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે. અભેદમાં ભેદ કરવામાં આવે છે અને તે ભેદ કરવામાં આવતો હોવાથી એને વ્યવહાર કહે છે. વસ્તુ તો અભેદ છે અને એ નિશ્ચય છે. તેની તે વસ્તુમાં ગુણભેદથી તેને સમજાવવું તે વ્યવહાર છે. પરમાર્થથી વિચારવામાં આવે એટલે વાસ્તવિકપણે વિચારવામાં આવે તો અનંત પર્યાયોને અથવા અનંત ભેદોને એક દ્રવ્ય અભેદ રૂપે પીને બેઠું છે, તેથી તેમાં તો કાંઈ ભેદ નથી. તેમાં કંઈ જ્ઞાન જુદું ને દર્શન જુદું ને ચારિત્ર જુદું એમ કંઈ જુદું પાડી શકાતું નથી. હમણાં 47 ઉપરના પ્રવચનોનું પુસ્તક તપાસવાનું આપણે પૂરું કર્યું. ત્યાં ત્રીજો ભાગ પ્રવચનનો છપાવવાનો છે ને એમાં તો એમાં એક બહુ સરસ દ્રષ્ટાંત લીધો છે કે સમુદ્રની અંદર ગંગાનું પાણી પણ આવે છે, યમુનાનું પાણી પણ આવે છે. દાખલો એવો લીધો છે કે ગંગાનું પાણી સફેદ છે, યમુનાનું પાણી નીલા રંગનું છે અને બે પાણીથી દરિયો જોવામાં આવે છે. નદી દરિયામાં ભરી ગઈ ભાઈ. તો જુદા જુદા રંગના પાણીથી પણ દરિયો જોયો અને એક પાણીને સામાન્યપણે જોઈને પણ દરિયો જોયો. પ્રયોજન ફરતું નથી. ભેદપૂર્વક પણ અભેદને જોવું છે અને અભેદને સમજ્યા પછી પણ અભેદને જોવો છે. એ પરમાર્થ છે. કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે અને અવસ્તુ તો નથી, તમે આત્માને વસ્તુ કયો છો, તો પર્યાય એનું એક અંગ છે, એ કઈ થોડી બીજી ચીજ છે. અવસ્તુ એટલે કોઈ બીજી ચીજ છે એવું થોડું છે. તેને વ્યવહાર કેમ કહેવાય? તો પછી આ એક વાક્ય ઉપર ગુરુદેવ પ્રવચન કરતા હતા. ચોટી ગયેલી વાત છે કે અભેદના અવલંબન લેવા માટે પર્યાય એવો વસ્તુ છે. તો પંડિત જયચંદ્રજી ભાવાર્થમાં એમ કહે છે તારી વાત ખરી છે પણ આ હેતુ ઉપદેશ છે. દ્રવ દ્રષ્ટિનો વિષય ચાલે છે, શું એટલે અમે ફરી એને ગૌણ કરાવી છે. એમ હળવો જવાબ દીધો છે, ચોખવટ કરીને. એટલા માટે ચોખવટ કરીને હળવો જવાબ દીધો છે, કોઈને નિશ્ચય પાછો ન થાય, બધા પડખા ચોખ્ખા કરવા. જયચંદ્રજી પંડિતનો આશય એવો છે. ગુરુદેવ દ્રવ દ્રષ્ટિના જોરમાં એ વાત કરતા હતા કે અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યનો જ ભેદ છે, અવસ્તુ તો નથી, તો કે અવસ્તુ છે. પછી પોતે સ્પષ્ટ કર્યું કે જેમ પરવસ્તુ તે પોતાની વસ્તુ માટે અવસ્તુ છે અને તેથી પરાવલંબન જીવનું છોડાયું છે. જીવ પરનું અવલંબન લે ત્યારે રાગ દ્વેષ કરે છે, એને મોહ ઉપજે છે, પણ સ્વદ્રવ્યના અવલંબન માર્ગે તો કાંઈ એને વાંધો નથી. એમ જીવ પર્યાયનું અવલંબન જ્યારે લે છે, માત્ર પર્યાયનું અવલંબન લે છે, ત્યારે એને રાગાદીની ઉત્પત્તિ નિયમથી થાય છે. જો પરદ્રવ્યના અવલંબનથી પણ રાગાદીની ઉત્પત્તિ થતી હોય અને પર્યાયના અવલંબનથી પણ રાગાદીની ઉત્પત્તિ થતી હોય તો એ બંનેનો નિષેધ એક જ સ્થાનમાં કરવો જોઈએ. ઈ ન્યાયે ગુરુદેવ એમ બોલ્યા કે પર્યાય અવસ્તુ છે, લે તારે શું કહેવું છે? પર્યાય અવસ્તુ છે, અવલંબન લેવા માટે અવસ્તુ. પછી જાણવા માટે ભલે પર્યાય દ્રવ્યનો ભેદ હોય, અવલંબન લેવા માટે અવસ્તુ છે. પર્યાય અવસ્તુ તો નથી તો તેને વ્યવહાર કેમ કહી શકાય? તેનું સમાધાન, એ તો ખરું છે, ઠીક છે, તારી વાત ખરું છે. એટલે પર્યાય વસ્તુનો અંગ છે, એક અંશ છે, એ વાત ખરી છે. પણ કહીને હવે ચોખવટ કરે છે, હેતુ બતાવો છે. પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉદ્દેશ છે. દ્રવ્ય દ્રષ્ટિથી અભેદની પ્રધાનતા કરાવે છે. એટલે શ્રદ્ધાનો જે સમ્યક દ્રષ્ટિનો જે વિષય છે એના દ્રષ્ટિકોણને સાધ્યમાં રાખીને, કેમ કે એ તો પર્યાયને વિષય જ કરતો નથી શ્રદ્ધા તો, એટલે એ દ્રષ્ટિકોણથી આ મુખ્યતા ગુણતાની વાત ચાલે છે. અથવા સમયસારનો ઉપદેશ અથવા સમયસારની કથન શૈલી, ઉપદેશની શૈલી જેને શ્રદ્ધા થઈ છે એવા સમ્યક દ્રષ્ટિ જીવ દ્રષ્ટિના જોરમાં કેવી રીતે પરિણમે તો એનું સમ્યક દર્શન બતાવી શકાય, એની સમ્યક દ્રષ્ટિ પણ સમજાવી શકાય, એવી રીતે અહીંયા કહેવાની પદ્ધતિ રહી છે. આગળ કહેશે કે રાગ છે ઉદ્ગળનો છે, કરતા કર્મગતિકારમાં શું કહેશે કે રાગ છે એ ઉદ્ગળનો છે. ત્યારે રાગ જીવની વિકારી પર્યાય છે કઈ આચાર્ય દેવને ખબર નથી એવું નથી, પણ શ્રદ્ધાનું જોર એવું છે, શ્રદ્ધાનું જોર એવું છે કે મારું જે સ્વરૂપ છે એમાં ત્રણ કાળમાં રાગ નથી. શ્રદ્ધા શું કહે છે કે મારું જે ત્રિકાળી સ્વરૂપ છે એમાં તો ત્રણ કાળમાં રાગ છે જ નહીં. તો પણ જગતમાં પ્રસિદ્ધ છે કે રાગ તો છે, જીવને રાગ હોય નહીં. શ્રદ્ધા એમ કહે છે કે જીવને રાગ હોય જ નહીં, એ તો ત્રિકાળ જેવું છે, એવું ચૈતન્ય સ્વાભાવિક એવી વસ્તુ છે કે એને રાગબાગ કેવો, રાગની ગંધી નથી અંદર, પડછાયો પડતો નથી ત્યાં તો. તો પછી કે અમને જવાબ તો દો કે ત્યાં રાગ છે શું? તારે આખા જગતને નચાવે છે ઈવડી, રાગ છે શું? તો કે એ પૂતગળ નાચે છે, પૂતગળના પરિણામ છે, એમાં પૂતગળ નાચે. જીવ છે એને રાગને કાંઈ લેવા દેવા નથી, એવો જોરથી રાગનો નિષેધ કર્યો છે. અને એટલા જોરથી મૂળ જીવનું જે સ્વરૂપ છે એનો આદર કર્યો છે. આવી સમયસરની આવી શૈલી છે. એટલે એમ કે છે કે પર્યાય વસ્તુ છે, જ્યાં અહીંયા દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતાથી ઉપદેશ ચાલે છે. એટલો બધો શાસ્ત્ર વિસ્તાર છે એનું કારણ આ છે કે દ્રષ્ટિના પ્રધાનતાથી ઉપદેશ ચાલે તો બીજી જ રીતે ચાલે, જ્ઞાનની પ્રધાનતાથી ચાલે તો બીજી જ રીતે ચાલે, પુરુષાર્થની પ્રધાનતાથી ચાલે એટલે સાવ બીજી જ રીતે ચાલે. એમાં અનંતાનયો છે, અને નિશ્ચય નહીંની મુખ્યતાથી ઉપદેશ છે. અનંતાનયો છે, જે નહીંથી ઉપદેશ ચાલે એ નહીંથી એવો ચાલે બીજી રીતે, સાવ જુદી જ રીતે ચાલે. 47 નયમાં દ્રવ્ય નહીં ચાર પ્રકારના લીધા છે, દ્રવ્ય ચાર પ્રકારે જુદી રીતે સમજાવ્યું છે. ત્યારે જયારે આચાર્યોની ને જ્ઞાનીઓની વાતો જોઈએ ત્યારે એમ લાગે કે હા, આ જોવાનો દૃષ્ટિકોણ કેટલો બધો જુદો 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 છે. એકરૂપ વસ્તુને સાધતા જાય છે અને એના અનેક દૃષ્ટિકોણથી વસ્તુને સમજી છે એ સમજાવતા જાય છે. એટલે સમજે એને બહુ મજા આવે, ન સમજે એને માથાફોડ જેવું પણ લાગે. આપણી બુદ્ધિ શું આટલી બધી માથાફોડ કરતા હશે? પણ જગતની માથાફોડ કઈ થોડી નથી. પાછી જગતમાં તો એટલી બધી માથાફોડ છે કે જગતના જીવોને રેતીમાંથી તેલ કાઢવું છે, શેમાંથી? અને કોઈ દી નીકળતું નથી ને તોય ત્યાં માથાફોડ લાગતી નથી. રેતીમાંથી તેલ એટલે શું? કે જે જળમાં સુખ નથી ત્યાંથી સુખ લેવું છે બધાને. મળતું નથી તો પણ મુકતા નથી વાતને, કોઈ છોડી દે છે હે? એને અશક્યને શક્ય કરવા મથે છે ત્યાં માથાફોડ નથી લાગતી. અહીંયા તો સત્યની વાત, પરમ સત્યની વાત આનંદથી કરતા કરતા જાય છે. ત્યાં તો આકુલતા થાય છે બધાને, અહીં તો આનંદથી ને સુખ શાંતિથી કરતા જાય છે. અને જેમ જેમ એ બેનસર લખે છે કે આત્મા તો ક્રીડામંત છે અમારું, જેમ કોઈ બગીચામાં હરે ફરે મેલે રમતના સાધનો હોય તો રેમા કરે ને, એને બગીચો છોડવો જ ન ગમે. એમ અમારું જે આત્મ સ્વરૂપ છે એ આરામબાગ છે, ક્રીડામંત છે, એ શાંતિના ફુવારા ફૂટે છે અને આનંદ ગુણોના પરિણામની રમતો અંદર રમાઈ જાય છે. ત્યાંથી અમે બહાર નીકળવા માંગતા નથી. અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે. અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. અભેદને સમજાવવું હોય ત્યારે ભેદને અત્યંત ગૌણ ન કરો ત્યાં સુધી ભેદ અભેદ સમજાય નહીં. અથવા અભેદ આત્મ સ્વરૂપનો અનુભવ કરનાર જ્ઞાનીઓ એમ કહે છે કે અમને અમારા અભેદ સ્વરૂપમાં કોઈ ભેદ દેખાતા જ નથી, કેમ કે તે બધા અભૂતાર્થ છે. વ્યવહાર નહીં, સગળો વ્યવહાર અભૂતાર્થ હોવાથી અમે એને જોતા નથી અને ત્યાં કાંઈ એવા ભેદો છે નહીં. જા, અમને અભેદમાં ભેદનો અનુભવ ન થયો, એનો અર્થ જ એ છે કે ત્યાં ભેદ હતા નહીં. ભેદ હોત તો ભેદનો અનુભવ થાત, અમને તો અનુભવમાં અભેદ સ્વરૂપનો જ અભેદ અનુભવ રહ્યો છે. અમે ભેદને જોયા નહીં માટે અભેદમાં ભેદ છે જ નહીં. એટલું બધું ગૌણ કરીને કે અને તો અભેદ અનુભવને સારી રીતે કહી શકે કે સમજાવી શકે, નહીતર ન સમજાવી શકે. અને એ અભેદ જ્ઞાન એ જ પરિપક્વ જ્ઞાન છે. કેવું છે? પરિપક્વ, મેચ્યોર. આપણને એમ કે તમે તો ગુરુદેવને જોયા નથી. આપણને કોઈ એમ કે ગુરુદેવ અહીંયા પધારે છે હમણાં, સમજાણું? સ્વર્ગમાંથી કોઈ દેવ આવ્યો કે ત્યાં એમને વિકલ્પ થયો છે કે ફલાણાના ઘરે જવું છે. આપણા ઘરે સત્સંગ ચાલતો હોય એમાં એ કે ભાઈ હમણાં એક મિનિટ મને સાંભળી લ્યો, ગુરુદેવ પધારે છે, તેમને આવવાની તૈયારીઓ ચાલે છે. હું તો પાઇલોટ કારમાં આવ્યો છું કહેવા માટે આવ્યો છું. તમારે જે સ્વાગતની તૈયારી કરવી હોય એ કરી લે. હવે આપણે દેવના રૂપમાં તો ગુરુદેવને જોયા નથી, બરાબર? આપણે કયા રૂપમાં જોયા છે? છેલ્લે જે આપણે ગુરુદેવને જોયા એ જ રૂપમાં જોયા છે ને, હમ, ફોટામાં છે એ પ્રમાણે. એટલે સીધો આપણને અંદર ફોટો પડે, કયો જે જોયે હતા એ. પછી એનો વિચાર કરવો આપણે કે આવા હશે, આવા હશે, આવા હશે, આવા હશે, આવા હશે, આવું બોલે છે, આમ જોવે છે, આવું શરીર છે, આવા કપડાં છે, કાંઈ વિચાર કરવો પડે છે. એક નામ આપ્યું ગુરુદેવ એટલે એક નામમાં એક શબ્દમાં આખું પિક્ચર આવી ગયું. અભેદ પડે કે જેની અંદર એમના બધા ભેદો સમાયેલા છે. પણ આપણે તો અભેદપણે ગુરુદેવને જોઈએ છીએ, એના ભેદોને જોતા નથી. એ ગુરુદેવ સંબંધીનું સાચું જ્ઞાન. હવે શૈલેષભાઈ જોયા નથી એટલે એ વિચારમાં પડે કે કેવા છે, આ ફોટામાં આવા દેખાય છે, એવા જ બરાબર હશે, કાંઈ એમાં કાંઈ ફેરફાર હશે, કાંઈ શું. આપણે ત્યારે નજરો જોઈએ ત્યારે ખબર પડે, ફોટા તો ઘણા જોયા છે. એને બધા વિચાર આવે, જેને જોયા નથી એને એવા ઘણા વિચાર આવે કે આપણે ફોટા ભલે ગમે એટલા જોઈએ, પ્રત્યક્ષ જોઈએ ને, ભલે એક્ટરને કેમ જોવા માટે બધા ભેગા થાય છે. ફિલ્મમાં તો હજાર વાર જોયા હોય અને પોસ્ટરો એટલા લગાડ્યા હોય, પણ એ નજરે જોવે ત્યારે બીજી રીતે જોવે અને ત્યારે એને કાંઈક વિચાર કરે. કેમ કે જોઈને નિશ્ચય થયો નથી. અમને લોકોને જોઈને નિશ્ચય થયેલો છે. તમે જોયેલા કે નહીં પ્રફુલભાઈ? નહીં તમે નહીં જોયેલા, તમારે તો ઉંમર મોટી છે. પરિચયમાં પાછા થયા બરાબર, ખરું? કઈ સાલમાં આવ્યા પરિચયમાં? ત્યારે તો ઘણા મળે, ઘણા મળે. નહીં તો મોટી ઉંમર વાળાને તો પ્રત્યક્ષ, હે, હા, એ કહેવાનો આશય શું છે કે જેમણે પ્રત્યક્ષ દર્શન થયું છે એને ભેદ વિચાર ઉત્પન્ન થતો નથી. જેને પ્રત્યક્ષ દર્શન થયું નથી અને અપરિપક્વ વિચાર જ્ઞાન છે, એ બંનેને વિચારો ચાલે છે. એમ આત્માના સંબંધમાં દર્શન જ્ઞાન ચારિત્રના વિચારો ક્યારે ચાલે? નિશ્ચય ન થયો હોય ત્યાં સુધી. જેણે અભેદ દર્શન કર્યું અનુભવમાં એને તો એ આત્મા એમ છે ને કે આખો આત્મા એને પિક્ચર આવી જાય, એમ ગુરુદેવનું પિક્ચર આવી જાય. ગુરુદેવની વ્યાખ્યાન શૈલી હતી. હા, આત્મા થોડીક વાર મૌન થઈ જાય. નાના આનંદ, નિર્મળ આનંદ, નિત્ય આનંદ છે ભગવાન આત્મા આવો છે એમ કરો. પછી જે અધિકાર હોય એની વાત થાપે, બાપનો અધિકાર ચાલે છે ને, પણ આ આત્માભાઈ નથી, હો પુનપાપ આત્મામાં નથી એમ કહેવું છે. પણ પહેલાં આત્માને થાપે, અને થાપતી વખતે એક વખત તો એક શબ્દમાં આખો આત્મા ખડો કરી દે, આત્મા એમ કહીને આખો આત્મા ખડો કરી દે, એવી શૈલી હતી. તમે સાંભળ્યા છે ને એવી શૈલી હતી. આત્મા બોલે ત્યારે આત્માના ઉપયોગમાં આવે છે, આત્માને ઉપયોગમાં લે છે. જયારે આત્માને ઉપયોગમાં લેવાના પુરુષાર્થ પૂર્વક આત્માની વાત કરવી હોય ત્યારે થોડુંક એમ બની જાય, ત્યારે એમ બની જાય કે ઉપયોગ જ્યાં આત્મામાં લઈ જશે, આ આત્મા, આ આત્મા, આ એટલે પ્રત્યક્ષ પ્રગટ પોતે જોવે છે, પ્રત્યક્ષ કરીને કહે છે, પ્રત્યક્ષ કરીને કહે છે. એટલે એક શબ્દમાં આખું સ્વરૂપ જ્ઞાનમાં આવી જાય એને અભેદ અનુભવ કહેવામાં આવે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કર્યો છે, તેથી ભેદને ગૌણ કરીને એને વ્યવહાર કર્યો છે. તો એ બધી ભેદોની વાત કરવી તો એને એનો વ્યવહાર છે, એ બાબતનો ભેદ વ્યવહાર. એમ કાપડ લેમ વિશ્વાર કીધું એમ અહીં એવો અભિપ્રાય છે. હવે અભિપ્રાયની દ્રષ્ટિએ વાત કરે છે. પહેલાં દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતાથી વાત કરી હતી, હવે અભિપ્રાય આશયને મુખ્ય કરીને વાત કરે છે. કે અહીં એવો અભિપ્રાય છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે. માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં કરાવવાનો અહીંયા અભિપ્રાય છે. શું કહે છે એનું? દ્રવ્ય દ્રષ્ટિથી એકલું શુદ્ધ દ્રવ્ય નિરૂપણ કર્યું ભેદ વગરનું. અભિપ્રાયના દ્રષ્ટિકોણથી એની એ વાત પછી બીજી રીતે કરે છે. અભિપ્રાય અહીંયા એવો છે કે જો વસ્તુમાં ગુણભેદ છે એને સરાગી જીવ જોવે તો એને ભેદનો વિકલ્પ ઉત્પન્ન થયા વગર રહે નહીં. વિતરાગી સર્વજ્ઞ જોવે તો એને ન થાય પછી. એટલે એમ નાખ્યું કે સરાગીને વિકલ્પ રહ્યા કરે. સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં તો અનંતે અનંત ગુણના ભેદો અને અભેદ બધું એક સાથે જ ગણાય છે. નહીં હોવાથી અને અભેદનું અવલંબન અંદરમાં સંપૂર્ણપણે હોવાથી ભેદો જણાવવા છતાં એમને વિકલ્પ ઉત્પન્ન નથી થતો. સરાગી જીવને, સરાગી પછી ભલે સાધક હોય કે સાધકની તૈયારી થવા વાળો ઉચ્ચ કોટીનો મુમુક્ષુ, અહીંયા તો શું છે, નિકટવર્તી શિષ્ય જે અંતેવાસીની વાત લીધી છે, એવો કોઈ ઉચ્ચ કોટીનો મુમુક્ષુ હોય તો પણ એ આત્માના ગુણભેદોનો ના વિચારમાં જાય ત્યારે એનાથી ભેદનું અવલંબન લેવાઈ જાય છે. ભેદના અવલંબનમાં એ આવી જાય છે અને એથી એને વિકલ્પ ઉત્પન્ન થયા વગર રહેતો નથી. એવી પરિસ્થિતિ જોઈને અહીંયા ઉપદેશ એવો કર્યો છે, એવા અભિપ્રાયથી ઉપદેશ કર્યો છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી છદ્મસ્થને. કેવળીની વાત નથી અહીંયા, છદ્મસ્થને તો ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. અને સરાગીને વિકલ્પ રહ્યા જ કરે, જો ભેદ પાડે તો એને વિકલ્પ થાય જ. આ જ્ઞાન, આ દર્શન, આ ચારિત્રનો વિકલ્પ ઉત્પન્ન થયા વગર રહે નહીં. માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં ત્યાં સુધી, એટલે વિતરાગ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી, ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવાનો અભિપ્રાય રહેલો. જ્યાં જ્યાં અભેદની મુખ્યતા કરી છે અને ભેદનો નિષેધ કર્યો છે ત્યાં એવો અભિપ્રાય છે કે નિર્વિકલ્પ અભેદ અનુભવ કરાવો. હા, નિકટવર્તીને જ લાગુ પડે, બીજાના નીચેના કેમ કે એને હજી બીજા ગઢ ઓળંગવાના બાકી છે. એને બધા બીજા ઓળંગવાના જે સ્ટેજ છે, બધા સ્ટેજ બાકી છે એને, એટલે એને તો કઈ લાગુ ન પડે. એમ કે છે કે અહીંયા ભેદનું કઈ અવલંબન લેવાની જરૂર નથી. તત્વના અવલોકન કાળે યુક્તિ માર્ગથી એટલે ભેદથી નિશ્ચય કરાવવામાં આવે છે. ટોડરમલજી આ ગાથા નય ચક્રમાંથી લીધી છે, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લખી છે ને પાછળ ત્યાં. નો આરાહણ સમયે, આરાધના સમયે નહીં, કેમ કે પછકો અણવો જમવા પ્રત્યક્ષ છે, જેથી કરીને આત્મા પ્રત્યક્ષ હોવાથી, અનુભવમાં અનુભવને લઈને આત્મા પ્રત્યક્ષ હોવાથી પ્રત્યક્ષમાં ભેદ પાડવાની કોઈ જરૂર નથી. એમ તમે ગુરુદેવને નહોતા જોયા ત્યાં સુધી વિચારે ચડ્યા કે હમણાં આવશે, પણ આ પાસે કે પાસે જરાક બરાબર ધ્યાનથી. જ્યાં તમે જોયા એટલે એટા ગ્લાન્સ તમે આખા ગુરુદેવને જોઈ લીધા એક નજરે, અને ગુરુદેવ એટલે આખું પિક્ચર તમને એક નજરમાં આવી ગયું. હવે તમારે ભેદની કોઈ જરૂર નથી, વિકલ્પ કરવાની કોઈ જરૂર નથી. એમ આત્મા અનુભવમાં પ્રત્યક્ષ થાય ત્યારે નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ રહે છે. એ નિર્વિકલ્પ અનુભવમાં કોઈ વિકલ્પ ભેદ ઉત્પન્ન થતા નથી. એના ને એના ગુણ ભેદના વિકલ્પ ઉત્પન્ન થતા નથી, એની ને એની પર્યાયના ભેદના વિકલ્પ ઉત્પન્ન થતા નથી. તો બીજા વિકલ્પનો તો સવાલ એ રહેતો નથી કે જગતના વિકલ્પો હોય, પણ એ જે વસ્તુનો અનુભવ છે એના ગુણ પર્યાયના ભેદો પણ નિર્વિકલ્પ અનુભવમાં નથી. એવો અનુભવ કરાવવા માટે ભેદોને ગૌણ કર્યા છે અહીંયા. એવો અનુભવ કરાવવાનો અહીંયા અભિપ્રાય છે. વિતરાગ થયા બાદ ભેદ અભેદરૂપ વસ્તુનો એક સાથે જ્ઞાતા થઈ જાય છે અને ત્યાં લયનું અવલંબન જ રહેતું નથી. સાધક દશામાં નહીં પડે છે, કેવળ જ્ઞાનીને કાંઈ નહીં છે નહીં, એને તો કોઈ નહીં નહીં જુદો એક ઉપયોગ ચાલે એવું બનતું જ નથી. એક સાથે અનંત ભેદો અને અભેદ એક સાથે જણાઈ જાય છે. આવી રીતે અહીંયા ઉપદેશ આપ્યો ત્યારે આચાર્યશ્રીએ એક તર્ક ઉઠાવ્યો છે કે જો અભેદનો અનુભવ કરાવવા માટે આ રીતે ઉપદેશ આપતા હો તો એક જ ઉપદેશ આપવાનો. વળી અમે ભેદોની વાત કરી અને ચક્રાવે શું કરવા ચડાવો છો બાપા, આ નહીંથી આત્મા આવો છે ને, આ નહીંથી આત્મા આવો છે ને, આ નહીંથી આત્મા આવો છે. એટલી પરમાર્થ સ્વરૂપની જ અમને ઉપદેશ આપીને વાત કરીને સમજાવી દો ને. એટલે અહીંયા પ્રશ્ન ઉઠ્યા છે કે તો એક પરમાર્થનો જ એટલે અભેદ સ્વરૂપનો જ ઉપદેશ કરવો જોઈએ, પણ એ દર્શન જ્ઞાન ચારિત્રના ભેદોથી વ્યવહાર શા માટે કહો છો? તેનો ઉત્તર રૂપે ગાથા સૂત્ર કે છે. આઠમી ગાથા છે એના ઉત્તર રૂપે છે કે ભાઈ એકલો ઉપદેશ આપી તો સમજે એવું નથી, એકલો અભેદનો ઉપદેશ આપી તો સમજે એવી ભૂમિકા નથી, મુમુક્ષુની એવી ભૂમિકા નથી. કોઈ ગમે તેટલો બુદ્ધિમાન મુમુક્ષુ હોય, કયો ગમે તેવો બુદ્ધિમાન હોય, તો પણ એને જ્ઞાન તે આત્મા એટલો ભેદ તો સમજાવવો જ પડે. એ વગર એને અભેદનો ઉપદેશ પણ એને સમજાય નહીં. એમ કેમ? તો કે એ ભેદ વિકલ્પમાં ઊભો છે. એમાં ઊભો છે, ભેદ વિકલ્પમાં ઊભો છે. એનો બહુ સચોટ દ્રષ્ટાંત એમણે આપ્યો છે કે ભાષા અનાર્ય વિનાને સમજાવી શકાય અનાર્યને, તેમ વ્યવહાર વિન પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. આપણે પરદેશમાં જઈએ એ આપણી ભાષા ન સમજે, આપણે એની ભાષા ન સમજીએ, કેવી તકલીફ પડે. આપણો એક અક્ષર સમજી ન કહે, એનો એક અક્ષર આપણે ન સમજીએ, કે જો પછી કેવી તકલીફ ઊભી થાય. આપણે એમ કહીએ અમારે ફલાણી જગ્યાએ જવું છે, પણ હું કાંઈ સમજતો નથી, મેં હું એ સમજતો નથી એમ કહીએ, એમ આપણે સમજી નહીં. પણ આપણે ફલાણી જગ્યાએ જવું છે એનો રસ્તો ક્યાં, તો એ કાંઈ સમજે નહીં. કેવી તકલીફ ઊભી થાય, કે કોઈ રીતે કામ સધાય નહીં, એવી એક મુસીબત ઊભી થાય છે. એમ જ્ઞાનીઓ એમ કહે છે કે અમે જો અમારા અનુભવની જેટલી વાત કરીએ ને, તો તમને તુંબડીમાં કાંકરા ખખડતા હોય એવું લાગશે. એનો અર્થ શું? આ તુંબડીમાં કાંકરા ખખડાવી, તુંબડી હું તુંબડી શું બોલી, તો ભાઈ હા તુંબડી શું બોલી કાંઈ ખબર નથી પડતી એમાં આપણને, તુંબડીમાં કાંકરાયા. એટલે જ્ઞાનીઓએ નિષ્કારણ કરુણાથી આપણી ભાષામાં આપણને વાત કરે છે, વ્યવહારીજનોને વ્યવહારની ભાષામાં વાત કરે છે. એ ગાથાની પણ ટીકા બહુ સરસ કરી છે. વાત તો ગાથાનો વિષય સાવ સાદો છે, પણ બહુ સારી ટીકા કરે છે. 15 મિનિટ છે. જેમ ગાથા છે, જેમ અનાર્ય એટલે મલેચ્છ જળને અનાર્ય ભાષા વિના કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા પણ કોઈ સમર્થ નથી. તીર્થંકરની વાણીમાં પણ ભેદો આવે છે એટલા માટે. ઓમકાર ધ્વનિ તો ખાલી નાદવાળી છે, અનક્ષરી વાણી છે, તો બધા ભેદો એમાં ઊભા થાય છે. જર્મન ભાષા શીખવી પડશે એમ કહેતા હતા. જવું હોય તો તમારે ત્યાં એ લોકો બહુ અલર્ટ માણસો છે, એ તમને લાઇબ્રેરીમાં કોઈ જવાબ નહીં દે. કોઈ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં જશો, કોઈ તમને જવાબ નહીં દે, કે અંગ્રેજી સમજતા હશે ને તો કોઈ તમને જવાબ નહીં દે. તમારે પ્રયોજનભૂત કેટલીક વાતોનો શબ્દો તો તમારે શીખી જ લેવા પડશે, અને નહીંતર બહુ મુસીબત પડશે. જેમ કોઈ મલેચ્છને ટીકા, કોઈ બ્રાહ્મણ સ્વસ્તિ એવો શબ્દ કહે છે, દાખલો શું આવ્યો? એક છે મલેચ્છ, એક છે બ્રાહ્મણ. મલેચ્છ એટલે અનાર્ય લોકો હોય છે, મુસલમાનને એવા જે એની વાત કરે છે. કોઈ મલેચ્છને કોઈ બ્રાહ્મણ સંસ્કૃતમાં એમ કે છે કે સ્વસ્તિ, ત્યારે તે મળે છે એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહીતો નથી, કાંઈ પણ સમજતો નથી. આ શું બોલ્યા? સ્વસ્તિ તો કાંઈ સમજતો નથી કે એ વાચક શબ્દ શું છે, એનું વાચ્ય શું છે. પણ બ્રાહ્મણ ને સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટક ટક જોઈ લઈએ છે. આમાં બહુ વાત કરી છે. અહીંયા મલેચ્છ એટલે વ્યવહારી જન લેવો છે, બ્રાહ્મણ એટલે જ્ઞાની જન લેવા છે. જ્ઞાનીએ વ્યવહારી જનને આત્માનો ઉપદેશ કર્યો, એમાં અભેદનો નિશ્ચયનો પણ ઉપદેશ કર્યો. ત્યારે અહીંયા અજ્ઞાની એવો લીધો કે ટક ટક આંખો ફાડીને જોઈ રહીએ એવો લીધો, ઘેટું જેમ આમ જોઈ રહીએ એક ધારું મટકું મારે અહીંયા એમ અહીંયા સમજવા આવ્યો છે એ જીવ કેવો લીધો, જિજ્ઞાસાવાન જીવ લીધો. જિજ્ઞાસા પાત્રતાનું લક્ષણ છે. આ કેટલી જગ્યાએથી વાત નીકળે છે પાત્રતાને. બ્રાહ્મણની સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટકટક જોઈ જ રહે છે, પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને મલેચ્છની ભાષા એ બંનેનો અર્થ જાણનાર દુભાષ્યકો છે, અન્ય કોઈ પુરુષ કોઈ દુભાષ્ય અથવા એ જ બ્રાહ્મણ મલેચ્છ ભાષા બોલીને તેને સમજાવે છે એની ભાષામાં કે સ્વસ્તિ શબ્દનો અર્થ તારું અવિનાશી કલ્યાણ થાવ એવો છે, ત્યારે તરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેના નેત્રો ભરાઈ જાય છે એવો મલેચ્છ કેવો લીધો, સ્વસ્તિ શબ્દનો અર્થ સમજી જાય છે. એનું શું કહેવું છે કે ભલે એ મલેચ્છ ભાષા નહોતો સમજતો પણ બ્રાહ્મણનો ભાવ સમજતો હતો. શું કહેવું છે, જરા મૂંડી વાત છે. સ્વસ્તિ શબ્દનો અર્થ નહોતો સમજતો પણ એ ટકટક લગાવીને શું કરવા જોઈ રહ્યો, એ ગુસ્સે કેમ ન થયો, એ તો મારી ભાષામાં કેમ બોલતો નથી, મારી ભાષામાં વાત કરું કઈ ન સમજો, આમાં કેમ કે સ્વસ્તિ શબ્દ બોલનાર જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણનો એને ભાવ કે આ કાંઈક વાત કરે છે એ મારી ભલાઈની વાત કરે છે, હું સમજતો નથી એ બીજી વાત છે, પણ એના હાવ ભાવ ટોન એની આંખો બધું જોતા એ મારા પ્રત્યે ખૂબ માયાળુપણે કૃપા દ્રષ્ટિથી ખૂબ મારી મારા ભલાઈની વાત કરે છે, એટલું તો એ સમજો, એટલું સમજો એટલે ટકટક લગાવીને જોઈ રહ્યો કે જરાક મને સમજાય એવું કયો ભાઈ સાહેબ, મને કાંઈક સમજાય એવું કયો, એમ લીધો છે એની અંદર. હા, જિજ્ઞાસુ હોય છે એ ભલે આત્માની વાત આત્માનું દર્શન નથી થયું ત્યાં સુધી ભલે ન સમજે, પણ ન સમજે એટલે કંટાળે એવો નથી લેતો. 105 પત્રમાં કૃપાળુ દેવે એમ કીધું કે સૂક્ષ્મ બોધનો અભિલાષી પાત્ર થવા વાળો જીવ કેવો હોય એનું એક લક્ષણ કેવું છે કે સૂક્ષ્મ બોધનો અભિલાષી, એટલે આત્માના સૂક્ષ્મ સ્વરૂપની સૂક્ષ્મ સ્વભાવની જ્યારે કોઈ જ્ઞાની વાત કરે ત્યારે એ સમજવા માટે તલપાપડ થઈ જાય, કેવો એકદમ તલપાપડ થઈને સાંભળે, હે મારા પરમ સ્વરૂપની મારા મૂળ સ્વરૂપની વાત જે હું અનાદિથી નથી સમજ્યો એ મને વાત કરે છે, બહુ ધ્યાન રાખીને મારે સમજવું છે, એકદમ ધ્યાન રાખીને મારે સમજવું છે, એટલે ત્યાં એનો સમજવાનો પ્રયાસ એની પાત્રતા સહિત ચાલે છે, એ જ એની પાત્રતા છે, એનો સમજવાનો પ્રયાસ છે એ જ એની પાત્રતા છે. એટલે અહીંયા વ્યવહારી જનને એવી રીતે એવા સ્થાનમાં લીધો છે એમ કહીને એમ કીધું કે આ સમય સાર પરમાગમ છે એનો ઉપદેશ અઘરો લાગશે, તમને સૂક્ષ્મ લાગશે, પેલા ન સમજાય એવો લાગશે, પણ તમે અપૂર્વ જિજ્ઞાસાથી એને સમજવાનો પ્રયત્ન કરો, એ મારું વાર કેવું છે. હવે જયારે એને એની ભાષામાં કીધું કે તારું અવિનાશી કલ્યાણ થાવ એમ એનો અર્થ થાય છે, ત્યારે એને શું થયું, તુરત જ વાર ન લાગી, સમજતા વાર ન લાગી. કેમ કે જિજ્ઞાસામાં ઉભો તો માટે ખાલી જગ્યા થઈ ગઈ હતી જ્ઞાનમાં, આડા લાકડા પહેલા નાખેલા એ બધા ખસી ગયા, જ્ઞાન ચોખ્ખું થયું. હમ, અને તરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેના નેત્રો ભરાઈ જાય, આનંદ આંસુ આવી ગયા એને, કે અરે આ અજાણ્યો માણસ હું મળે જ, કે મારા કરતાં પણ ઊંચી જાતિનો માણસ પ્રત્યક્ષ દેખાય છે અને મારા શાશ્વત કલ્યાણનો મને આશીર્વાદ આપે છે સ્વસ્તી કહીને. એ આશીર્વચન એનું જે એનો એનો અર્થ એને સમજાણો, આનંદ આંસુ એને આવી ગયા. એવી એની એક યોગ્યતા દર્શાવી કે જ્યારે જિજ્ઞાસુ આત્મા અનંતકાળથી પોતાનું નહીં જાણેલું એવું જે સ્વરૂપ, એ સ્વરૂપ સમજાવનાર કોઈ જ્ઞાની પુરુષ અનુભવી પુરુષ મળે છે, ત્યારે એ સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી ખૂબ જિજ્ઞાસા મારીએ છે, અને સ્વરૂપ સમજાય ત્યારે એને આનંદના ઉભરા અંદરથી આવી જાય છે. એની ટકટકી એવી છે એક ધારો જોવે એમ પરમાર્થને સમજવા વાળો જિજ્ઞાસુ એવો હોવો જોઈએ. એ ધારે અપૂર્વ જિજ્ઞાસામાં બેઠો જોવો જોઈએ, અને જ્યાં સુધી મારું સ્વરૂપ ન મળે ત્યાં સુધી એનું અંદર મટકું મારવા તૈયાર નથી. અપૂર્વ જિજ્ઞાસા એટલે એવી અપૂર્વ જિજ્ઞાસા છે, જિજ્ઞાસાનો એક સ્ટેજ છે મોક્ષની ભૂમિકામાં, જેને કારણે સ્વરૂપ નિશ્ચય થાય છે, સ્વરૂપની ઓળખાણ થાય છે. આપણે આ મોક્ષ ધારણ ક્રમમાં એ વિષય આવી ગયો છે, નિર્ભાન દર્શનની કેળીમાં એ વાત લીધી છે કે એ જિજ્ઞાસા પાછળ જાણે ખોવાઈ ગયો, ક્યાં ખોવાઈ ગયો, ખાતો હોય તો એને બીજા પૂછે તમે ક્યાં ખોવાઈ ગયા છો, ખાવામાં તમારું ધ્યાન નથી કાંઈ, આ શાક ખૂટી ગયું પણ એમને તમે ખાતે રાખો, હા મારા શાક તો ક્યારે નું ખૂટી ગયું, તમે એમને ખાતે જ રાખો, ક્યાં ખોવાઈ ગયા હતા, ખોવાઈ જાય એની પાછળ. એટલે સામાન્ય રીતે જમવામાં ભાણે બેઠેલા માણસને સ્વાદને પાછળ ઉપયોગ ચાલતો હોય, શું દે છૂટી જાય,
જેમ અત્યંત ચિંતાઓમાં થતું હોય.
એવી અપૂર્વ જિજ્ઞાસામાં અનાદિથી ખોવાઈ ગયેલું રત્ન ચૈતન્ય રત્ન એને ગોતમાં નીકળેલો પોતે એકવાર ખોવાઈ જાય, બધેથી ઉઠી જાય, ત્યારે એ સ્વરૂપ ગમે એવું સૂક્ષ્મ હોય તો પણ એના જ્ઞાનમાં આવે છે. એ પહેલા ઉપયોગ ડામાડોળ હોય છે, સ્વરૂપ જ્ઞાનમાં આવતું નથી, કે છે કેનારનો અધર જાય છે, ઉપરથી જાય છે, એવું બને. જ્ઞાનની અંદર આશય એવો છે, મેંઢાની જેમ આંખો ફાડીને ટકટક જોઈ લઈએ છે, એવી એની જિજ્ઞાસાની ચેષ્ટા લીધી છે, કે કેવું આમ તત્પર થઈને બેઠો હોય, કે ઉપદેશ આવ્યો કે ઝીલ્યો, આવ્યો કે ઝીલ્યો, હેઠે ન પડવા દે. એટલે બે પછીની ચેષ્ટા પણ લઈ લીધી કે સમજાણું કે તરત જ આનંદ અસરોથી એના નેત્રો ભરાઈ જાય છે, કે તમે તો બહુ કાંઈ અમારે તમારે લેવા દેવા સંબંધ કાંઈ નહીં, પણ તમારો ઉપકાર કે એ ઉપકારથી એને આંસુ આવી જાય છે. એવી રીતે વ્યવહારીજન પણ એવો વ્યવહારીજન લીધો છે, આમ ગમે એમ નહીં ગમે એવો નહીં એવી રીતનો વ્યવહારીજન પણ. આત્મા એવો શબ્દ કહેવામાં આવતા જેવો આત્મા શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાન રહિત હોવાથી, એટલે કે વાચ્યના જ્ઞાનમાં આખો આત્મા ખડો નહીં થતો હોવાથી, કાંઈ પણ ન સમજતા મેંઢાની જેમ આંખો ફાડીને ટકટક જોઈ જ રહે છે, આવા જિજ્ઞાસુ લીધો છે. પણ જ્યારે વ્યવહાર પરમાર્થના માર્ગ પર સમ્યક જ્ઞાન રૂપી મહારથને ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા જ્ઞાની અથવા તો આત્મા શબ્દ કહેનાર પોતે જ વ્યવહાર માર્ગમાં રહીને દર્શન જ્ઞાન ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે એવો આત્મા શબ્દનો અર્થ સમજાવે છે, ત્યારે તુરત જ અત્યંત ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધ તરંગો જ્ઞાન તરંગો ઉછળે છે એવો તે વ્યવહારી જન તે આત્મા અર્થનો શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે. લીધો છે ન સમજી જાય એવો નથી લીધો, સમજી જાય એવો લીધો છે, નિકટવર્તી લીધો છે.